ખ્યાલ છે એમાં કોઈ ગરિમા ઓછી નથી થતી દેવસા અગર એ હિતગુણ નાખીને પરમાત્મા કોઈ ખૂણ ભેગું કરીએ ને તો એમાં બધા ત્રિકાલવર્તી તીર્થંકરોનું બહુમાન ડોંગવાળી વાત છેલ્લા દિવસે કરી જેટલી ઉછળવાની વાત હતી કહી ગોગરામાં નાચે બધી વાત કહી સાધુ પદ છે મોક્ષ માર્ગ છે એમ કહે છે સાધુ એટલે શું સમજાણું કઈ પોતાનું આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે ચૈતન્ય મૂર્તિ આત્મા હવે મારી મૂળ વાત બતાવી જે તત્વ જ્ઞાતું છે આ આત્મા જાણત જાણત જાણનારું તત્વ અને દુનિયાની બધી ચીજો બધી ચીજો બધી ચીજો આ શબ્દ યાદ રાખજો એ તત્વ આનંદ આનંદ આદિ સ્વભાવ રૂપ આત્મા છે એ જ્ઞાતૃ તત્વ અને એનાથી પર અનંત સર્વજ્ઞ હોય તીર્થંકર હોય નિગોદ હોય જે પરમાણુ એક રજકણ આદિ બધા એ જ્ઞાનમાં જાણવા લાયક છે હવે મૂળ વાત આત્મા એનું કઈ કરે કે રક્ષા કરે કે દયા પાડે કે કેમ છે ને અરે દયા પાડવાની વાત નથી અનુશાસન સદ્ગુણ અસદ્ગુણ વ્યવહારો ક્યાં ગયા બધા નહીં ક્યાં ગયા બધા વ્યવહાર નહીં ક્યાં ગયા તો કે હમણાં પછી વાત કરી એને પછી વાત કોઈ બી બાબતમાં પહેલા કોઈ કે જો આત્મા આયુ પ્રમાણ રહે છે કે પછી વાત કરી પહેલા આત્મા મરે છે કે નહીં નક્કી કરી પછી બીજી મીટિંગમાં એ નક્કી કર્યું પહેલી મીટિંગમાં કામ થઈ જાય તો શું પ્રોબ્લેમ આ રીતે છે વજન આ રીતનું છે બીજી એ તો ખબર છે ને એ બધું તો રડ્યા જ છે ને આપણું જીવન એને ક્યાં વાત છે ઊંચી વાત કરવાની ને એમથી એમાં શું કહ્યું પૂછે છે આ જ્ઞેય તત્વમાં આત્મા સિવાય અનેરી ચીજ જે જાણવા લાયક એ છે પણ આ પ્રાણી રક્ષા કરવા લાયક છે કે હિંસા કરવા લાયક છે એ વસ્તુમાં છે જીવોની રક્ષા પાડવી કે ના પાડે કોણ પાડે અચ્છા એ બતાવો કોઈ પાડી શકે નહીં પણ રક્ષાનો ભાવ આવે કે ના આવે તો રક્ષાનો ભાવ કયું તત્વ આશ્રમ તત્વ છે કે સમર્પિત જ્ઞે તત્વ એ જ્ઞે તત્વ રહ્યું તો તમારું ત્યાં એટેચમેન્ટ નથી અને આશ્રમ તત્વ કહ્યું તો હજુ છોડવાની વાત ઉભી રહે જ્ઞે તત્વ કહ્યું એ નોટ કે હું ધ્યાન તત્વમાં આવી ગયો તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાની ત્યાં ટ્રેનિંગ ચાલુ છે અને આમે ધ્યાન પ્રત્યાખ્યાન છે 34મી રાતા ત્યાગ એને એ છોડવાને રામને છોડ્યું છે કોઈ આપ તક કોઈ કીર્તન કરે રામનો ભાવ કર્યો તો નથી પડી જ્યાં પે હે કઈ શાસ્ત્ર રાગ કા ત્યાગ કિયા હો કિસી કીર્તન કે લોગો તો જીવ તત્વ ઔર આશ્રમ તત્વ કી ભૂલ હો જાયેગી એ તો સ્વરૂપમાં રહે ઉત્પન્ન ન થાય ને ત્યાગ કહે છે પણ છે ને ત્યાગ આશ્રમને અડી ના શકે આત્મા ત્યાગની વાત તો દૂર ની વાત આશ્રમ તત્વને અડે નહીં એને સ્વયં કેટલા કાળ રહેવું ને કેટલા કાળ ના રહેવું એ આશ્રમ તત્વનું જીવન છે આપણી વાત નથી આપણે શું કરવાનું આપણે તો એન્જોય કરવાનું અને એ વાજીને રહેલો આશ્રમ તત્વ વાસ્તવમાં એને એક સમય માત્ર પણ સ્વામિત્વ બુદ્ધિએ વેદાતો નથી આ વાસ્તવમાં બહુ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે અનુભૂતિ કન્સેપ્ટ ખ્યાલમાં અમારે એ બતાવવું છે અહીંયા થોડુંક આપણે છે ને ત્યાં અધિકાર થાવ લે ને કે પછી અહીંયા આ શબ્દ મૂકીને પછી બનાવવા ગાતા આ શબ્દ મૂકીને તો અહીંયા એમ કહ્યું કે આ જે પ્રાણી છે રક્ષા કરવા લાયક નથી સાથે જોડજો જાણવા લાયક છે એના માટે રક્ષા કરવા લાયક નથી એમ કહ્યું કશાય કે ઊભી છે ત્યાં વિશુદ્ધિ છે એ બધું જોશું પછી આજે આવ્યું અણુવ્રત મહાવ્રત આજે શું છે તો એ જ્ઞે અચ્છા એ વિશુદ્ધિ છે ને ક્રિયાઓ તો જ્ઞે છે પણ એ વિશુદ્ધિ છે ને ત્યાં એ વિશુદ્ધિ શું છે તો કે જ્ઞે એ તે કે હવે અહીંયા આપણે અહીંયા પ્રાણી રક્ષા કરવા લાયક છે ત્યાં હવે આપ મૂકી લો કે ભગવાન મહાવીર ભગવાન મહાવીર બંધવા લાયક છે બરાબર છે કે તો ગાદી બેસવા દે અગર કોઈ વધવા લાયક નથી. અન્ય સભાઓ બોલવું કઠિન પડે, આ તો આપણી સભા છે. અરે બોલવું ક્યાં થાય, આપણે તો અનુભવવું છે ને. બોલવું કોને, બોલવાનો ધર્મ થોડી, બોલી બોલીને ધર્મ થોડી કરવાનો. આગો આગો કન્સેપ્ટ ખબર આવે. હવે હવે બોલો થોડું સાહસ કરો. આ પ્રાણી રક્ષા કરવા લાયક છે એમ નથી, એ વસ્તુમાં છે જ નહીં, એ છે જ નહીં. કેમ કે એ જાણવા લાયક છે. તો ભગવાન મહાવીર તો તીર્થંકર એને એ વંદવા લાયક છે કે નહીં, નથી કેમ નથી બોલતા વંદવા લાયક નથી. તો ભારે પડે, જીભ ઉપડતી નથી, જીભ ઉપડતી નથી. અચ્છા મને બતાવો શું કરી લેશે ભગવાન મહાવીર મોક્ષે લઈ જશે, શું કરી લેશે આપણા માટે, એ આપણા માટે શું કરી શકે. અગર એમને કરવાનો ભાવ હોત તો અત્યારે સિદ્ધાલયમાં હોત. કોઈ બી રીતે એક એંગલ થી બતાવો કે નહીં, જો વંદવાનો ભાવ આવે ને તો ત્યાં જ વંદન કરે. હું ઘણી વાર આરતી કહેતો કે જ્યારે એક ભગવાન બીજા ભગવાનની સામે હાથ જોડે શોભા નથી, પણ હાથ જોડવાનો પ્રસંગ આવે ને તો ભગવાનની સામે જોડજે. બાકી તો પત્નીની સામે જોડીશ કે મિષ્ટાનની સામે, એ પત્ની સુખ આપ, એ મિષ્ટાન સુખ. અને ભગવાનની સામે એ પ્રભુ સુખ પ્રાપ્ત કેવી રીતે થાય બતાવ, આપ એમ નહીં એ શબ્દ જ નથી, એ બતાવો. કેમ કે સુખ તમે પ્રાપ્ત કર્યું છે એટલે બતાવો કેવી રીતે કર્યું, બતાવો. એટલી મીટિંગ માટે આવ્યો છે, સુખ માગવા નથી આવ્યો. ધ્યાન રાખજો, કેવું ભગવાન સાહસ હોવું જોઈએ. સુખ માગવા નથી આવ્યો, દુકાન બિઝનેસ તો માગવા નથી આવ્યો, પણ સુખ માગવા પણ નથી આવ્યો. ઇન્દ્રિય સુખ માગવા તો નથી આવ્યો, પ્રતિન્દ્ર સુખ માગવા પણ નથી આવ્યો. એવું તમે આ એક કામ કરી લીધું છે અમારે વચ્ચેથી, તમે ઉભા થઈને ને તમે પહેલા પહોંચી ગયા છે ને અમે અહીંયા ફરતા રહ્યા છે, એ અમને ઠીક નથી લાગતું. આટલો ભેદભાવ ઠીક નથી લાગતો ને. એટલા માટે મેં પૂછવા આવ્યા છે, અને રોજ પૂછવા આવું એ પણ ઠીક નથી. આપણી પાસે છે ઉદેશીના નિમિત્તે પ્યોર પૂરી પારમેશ્વરી વિદ્યા છે, તો સમ્યક દર્શન કેમ નથી એવું એકવાર વિચાર કરવું જોઈએ. આ બીજી અષ્ટાનિકા કન્ટિન્યુટીમાં આવી આપણે, મેં કઈ અષ્ટાનિકામાં પૂછ્યું તો આ અષ્ટાનિકામાં જવાબ ચાલુ છે. આત્મદર્શન માર્ગદર્શન યથાર્થ માર્ગદર્શન છે એને પર્યાય પર્યાયમાં સામર્થ પણ છે, રુચિ પણ છે. એવું નથી કે સમય દર્શન લજ્જું કે દુકાન ચલાવવા થોડી આવે છે, તો પછી ક્યાં કચાસ રહી ગઈ છે, શું બાકી રહી ગયું, એનું એક વાર ગંભીરતાથી જે વિચાર આખો ખ્યાલ આવે કે આ શું આખો નાટક થયો, ખ્યાલ આવે તમને કેવો ડ્રામા છે. ગ્રે માત્ર છે એટલે કાલે લીધું હતું, ગણાભાઈ ગમી ગયું હતું કે ભગવાનને સંગીતભાઈ યાદ આવ્યું, ભગવાન ભગવાન કરતા રહ્યા આપણે, જ્ઞેર છે એ સમજમાં જ ના આવ્યું, એ સાચી પૂજા જ નથી. એને વ્યવહાર પૂજા કરી અને પૂજા માની તો મિથ્યાત્વ થઈ ગયું. એને વ્યવહાર પૂજા કરી એને જે વ્યવહાર એનો વિષય છે એ તો બધું કર્યું, અને આ પરમાત્માને જોયું નહીં તો શું થઈ ગયું, કદાચ એને પરમાત્મા માની લીધો છે કે નહીં જોઈ લેવું. અને એ રીતે જોઈ લેવું જોઈએ આપણા સોચમાં. એ રીતે ઘણી બધી બાબતો છે, અદભુત ચર્ચા છે આમાં 147મી ગાથા. અને એ રીતે હવે આપણે 25મી ગાથાની ટીકા આપણે ગઈકાલે એનો પ્રારંભ કર્યો હતો, ત્યાંથી આગળ વાંચીએ છીએ. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષિત સાધુ વાકે જીતે ઇન્દ્રિયતે જે મુનિ દ્રવ્યેન્દ્રિયો ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને એટલે જુદા માનીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે, તે મુનિ તે સાધુ તે સાધક નિશ્ચયથી શું છે, જીતેન્દ્રિય જીવ. કેવું સરસ નામ આપ્યું હતું, જીતેન્દ્ર લેખી એવી જે અદભુત ચર્ચા કરી છે. હવે અહીંયા ઘણી જ્ઞાન શંકર દોષમાં ઘણીની જગ્યાએ આ ધર્મેન્દ્રિય ભાવેન્દ્રિય અને એના વિશે એ ઘણી ઘણી છે. એનો શું હું જ્ઞાન એ તો સ્થાપના કરી દેવા કોઈ ઘણી છે. જો હું તમને આ કોઈને મળી ને તો આ અમારા રોજના શ્રોતા હતા તો એ વખતે મને વક્તાની ફિલિંગ જ્ઞાતાની હોય જ નહીં. હું કોઈને પરિચય કરાવું ને અમારા મલાડના રૂટીન દિલ્હીના શ્રોતા રેગ્યુલર શ્રોતા અને પાછું હું થોડું મહારાજ શ્રોતા એ મત શું થઈ ગયો કે હું ભક્તા તો એટલો મોટો અદબ થઈ જાય. એટલે છે કદાચિત એમ કહી દે કે બધા આરાધક છીએ આરાધના કરી રહ્યા. એક જગ્યાએ એમ કહ્યું કે ભાઈ આપણે આરાધક છીએ તો આજે દરમિયાન યોગનું કોઈ અજીર્ણ થઈ ગયું હોય ને ક્યારેક તો કહે કે આપણે આરાધક છીએ કે જ્ઞાયક છીએ એ કહ્યું. ત્યાંથી ગ્રહણ કરવું જોઈએ. વક્તાના અભિપ્રાયને નહીં કહે એને વક્તાના શ્રોતાને નહીં એ ક્યાંથી કહેવા માંગે છે એના આધાર ઉપર નિશ્ચયને વ્યવહારનું નિર્ગુણ થતું હોય છે. ક્યારેક સાક્ષાત જે નિશ્ચય નહીં છે એ પણ વ્યવહારને ઘટિત થઈ ગયો છે. જ્યારે પરમાર્થ પ્યોર દ્રષ્ટિનો વિષય થતા હોય છે ત્યારે સાક્ષાત શુદ્ધ નિશ્ચયની પણ વ્યવહાર વધ છે. કેમ કે આશ્રયભૂત નથી, પર્યાય આશ્રયભૂત નથી, પર્યાયમાંથી પર્યાય આવતી નથી, દ્રષ્ટિનો વિષય સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં એટલે અજ્ઞાન સિદ્ધ સાધ છે ને. અને એક બે શુદ્ધ નિશ્ચય નહીં એટલે ચોથા ગુણ સ્થાનથી લઈને અલ્પ બધી વિતરાગી દર્શાવો પ્રગટ કરવા એની પરિભાષાઓ આપી છે અહીંયા અદભુત આપી છે આપણે ત્યાંથી વાંચીશું. એક સામાન્ય કથન કરીને આગળ વધીએ છીએ. દ્રવ્ય ઇન્દ્રિય એટલે કોણ કે શરીરના અંગો છે. સામાન્ય શરીરના પરિણામ નીચે નથી પડતું શરીરના અંગોને ઇન્દ્રિયો ક્યાં નથી એ જોડે આવું જોઈએ. પોતાને બાદ કરીને કઈ નહીં સંભાળવાનું સાંભળવાનું. ઇન્દ્રિયો શરીરમાં છે એમ કહીને શરીરની ચર્ચા નથી કરી. મારામાં નથી, મારામાં નથી એનો શું થઈ ગયો ખ્યાલ આવે કે નહીં? જીતવાની વાત છે ને ત્યાં. એટલે મને ઇન્દ્રિયોની કોઈ અવેરનેસ છે. કેમ અવેરનેસ નથી સાહેબ? કેમ કે મારે આત્માને જાણવું છે અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય અથવા ઇન્દ્રિયનો વિષય આત્મા નથી એટલે મને એનો કોઈ મહિમા આવતો નથી. હવે ઇન્દ્રિયના માધ્યમથી જાણવાના કાળમાં પણ ઇન્દ્રિયથી જ્ઞાન આવતું નથી. એ ઇન્દ્રિયોને જીતવાની વાત છે. ઇન્દ્રિયના અવલંબનથી જે જ્ઞાનનો વ્યવસાય થાય છે એ જ્ઞાન ઇન્દ્રિયમાંથી આવે છે કે જ્ઞાનમાંથી આવે છે એ છે અતિ સૂક્ષ્મતા આવે બતાવવા સૂક્ષ્મ બાબતો બતાવવા. આપણને કેમ લાગે કે આંખ ના હોય તો ક્યાંથી દેખે? તમને પૂછો એક પ્રશ્ન, તમારી પાછળ કોણ બેઠે જોયા વગર પાછળ જોવાનું? તમારી પાછળ કોણ બેઠે? પાછળ કોણ બેઠું છે એની ખબર નથી એવું જાણવું થયું કે ના થયું? તો એવું જે જાણવું થાય છે ને ત્યાં સુધી આત્મા છે અને ખબર નથી ને તે આત્મા નથી. તમને ખ્યાલ આવ્યો? બહુ સામાન્ય વાતો છે પણ માર્મિક છે. અહીંયાથી જ આત્મા ત્યાં છે પ્રભુ. ક્યાં છે પ્રભુ? ભાવેન્દ્રિયની અંદર કઈ રીતે ભાવેન્દ્રિયને ગૌણ કરશો, કેવી રીતે સામાન્ય જ્ઞાનને નો આદર કરશો, કેવી રીતે જાણશો? આખો ખ્યાલ આવી ગયો? ભાવેન્દ્રિય સુધી તો બહુ ખુલાસા થઈ ગયો છે, ગોવિંદને પકડાય છે, પાછળ કોણ છે એની ખબર નથી, એ સંબંધી જ્ઞાન નથી થતું એવી ખબર કોને પડી? તેવી ખબર પડે છે ને એ આત્મા, અને આવી ખબર પડવી જોઈએ એ મોહ છે. બે અલગ અલગ ચીજો છે. હવે તમારે ખબર પડવી જોઈએ એ જીવન જીવીએ છે અને એ તકલીફ છે, અને ખબર નથી પડી એવું બી જાણવું થાય છે ત્યાં સુધી એ તો કેવલી જેવું છે. એ જ્ઞાન છે, પ્યોર જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે. એ જ્ઞાયકને બતાવે છે, જ્ઞાન કી પ્રતિ પર ઉઠે તરંગ વાળું જ્ઞાન, જાગત આતમ રામ, અને જાગતા ઓર જ્ઞેની આતમ રામ, તાકી તાકી બેટર. એટલે પણ મારે તો જાણવું છે કે કોણ છે, આવ્યા છે કે નહીં, ફલાણા આવે તો, આ બધું તો મોહનું કામ છે, આ જ્ઞાનનું કામ થોડી. અરે એ બધું થાય છે મોહનું, એનું પણ જાણવું આત્મામાં થાય. આ જ્ઞાતૃત્વ જ વાસ્તવમાં કર્તૃત્વ છે આત્મા, એટલા માટે કોઈ પ્રોબ્લેમ જ નથી ત્યાં સુધી આત્મા છે, ત્યાં સુધી પૂરો આત્મા, સ્વપ્ન પ્રકાશક આત્મા, ત્યાં સુધી એ મૂળ વાત છે. અને એ એ એ એ આત્મા કે હું છું એ ત્યાં સુધી મારી એ મર્યાદામાં હું બિરાજમાન છું. અમર્યાદિત શક્તિઓ લઈને અમર્યાદિત શક્તિઓ લઈને બેઠો છે, જ્ઞાનના પ્રકાશમાં બધી ઝલક છે. તો જો ત્યાં એ રીતે એવું ભાવવાસન થઈ જાય તો પછી એને એ જીવને નિવૃત્તિ કેમ ક્રિયા અંતર નિવર્તે છે. હું તો ગાયક છું, અરે ગાયક છે હું છું, અરે જ્ઞેયમાં નથી જાણવું થયું કે આવું જાણવું થયું છે એની સાથે શું સંબંધ છે. એની સાથે નખરા કે ચાળા કરવા વાળો મોહ હોય, જે જ્ઞાનને ચાળા હોતા નથી. આવું ખ્યાલ આવે તમે? આ પ્યોર અનુભૂતિની મેટર છે, અનુભૂતિ મટીરિયલ છે આ, જે તમારી સાથે ડિસ્કસ કર્યું છે એ રીતે થશે. બાકી ગાથાઓમાં તો અર્થ લખેલા છે, તમે વાંચી લેજો. કરી ક્યારે નમી પડે કે મતલબ એને એમાં તરત જ એનું જે પડી છે ને ધારણા એટલી પ્રબળ હોય છે કે એનો પક્ષમાં આવી જ જાય, અને ના આવે તો અંતરના નિર્ણયની ઘટતા વધારે. એટલે પેલા જે બી સંસ્કારોમાં જે ઘૂસી જાય છે ને ઉપયોગ વર્તમાન રાગની સંગતિ કરીને, તો ત્યાં એ નિર્ણય લઈને ઉભું થાય કે કોણ કરે, કોણ કરે. આ બધી આરાધના છે, આ બધી આરાધના. અહીંયા આરાધના કેવી, એ તો જ્યારે એની અંદરની ફિલિંગ્સ એવી આવે કે કેવી નિવૃત્તિ છે, એનો અહેસાસ મહેસૂસ થાય ત્યારે બધી. એમાં અગર એ અહેસાસને મહેસૂસ થવામાં થોડી કમજોરી બતાડે ત્યારે કોણે બતાવી એ યાદ આવે, ત્યારે બધી અષ્ટર્ગ લઈને જાય ને ઉંદરા બાજીને નાચે ને ચબર ઢોળે ને એ બધી અભિવ્યક્તિ થાય કે પ્રભુ એ મારો અહેસાસ અંદરમાં બોલે છે કે સંસારનો કિનારો મારો નિકટ છે. સાહેબ એ બીજો કથન છે, સંસારનો અનુભવ જ નથી, સંસાર મારામાં દેખાતો ક્યાં દેખાય? સંસાર સંસારનો હોય કે આત્મામાં? અચ્છા આત્મામાં સંસારનું જ્ઞાન હોય કે સંસારમાં? કેમ કે જ્ઞાતું તત્વ છે અને સંસાર નહીં તત્વ. આવી છાપ આવે છે પ્રવચન સર 242 જાતની ઇમ્પ્રેશન આવે છે, તો આ રે ની એની છાપ એની ગુંજ રહેવી જોઈએ. એ રે વાસ્તવમાં ઉપાય તો એ ઉપયોગ તો એટલો છે. દેન વાંધો નહીં, નેક્સ્ટ અષ્ટાધિકામાં લઈ શકે તે શ્રી બરાબર એ રીતે બહુ અદભુત છે. નવા નવા પ્રમેય ખ્યાલમાં આવે છે ને આપણને, કેવી રીતે આપણે જોડાઈ શકીએ છીએ અથવા જોડાયા જોડાયેલા છીએ આપણે પોતાની સાથે, એને કેવી રીતે સમજ પડે એ એની વાત આવે. એ આ બધી એ જ ચર્ચા હોય છે. કાલે એક બહુ જૂની પાર્ટીનો ફોન આવ્યો છે, કન્સલ્ટિંગ તો મને પૂછ્યું કે એક વર્ષથી તમે ઓફિસે દેખાતા નથી. એટલે કીધું કે એક બીમારી આવી ગઈ હતી આ જ રીતે. તો પછી એક વાક્ય કહ્યું મેં કે એમને એને ભાવ હતો કે તમારો એને ખ્યાલ હતો કે આપણે આ બધા કાર્યક્રમમાં હોઈએ. તો મેં કીધું કે એ બધા વિકલ્પો ખબર જ નથી. તો આત્મા સંબંધી જોડાવામાં ઘણો લાભ થયો. મેં એમ કહ્યું કે આત્માની સાથે જોડાવામાં ઘણો ઘણો ફાયદો થયો. એ રીતે થયો. પછી મને એવો વિચાર આવ્યો કે નરે તો ખુશ થઈ ગયો જે છે થઈ ગયું. પણ પછી મને એમ થઈ ગયું કે કેટલા વિકલ્પો હોવા છતાં એને આત્મા તરફ રહેવું એ ટ્રેનિંગ લેવાની. અત્યારે એ ટ્રેનિંગ લેવાની છે. ગ્રસ્ત જીવન વિકલ્પ વગરનું નથી હોતું. અને કેટલા વિકલ્પોની વચ્ચે પણ આત્મા તરફનું વલણ પક્ષ રહેવું રહેતો હોય એની આ ચર્ચા. કેમ કે આ જ્ઞે કહેતા બધી જ વસ્તુની સમાપ્તિ. ત્યાં તો કોઈ વિશેષ વાત થઈ હતી એવું યાદ પણ નથી. મેમરી લોસ છે. મેમરી લોસ છે એ કોણ છે? મેમરી લોસ છે એવું જે જાણવું અત્યારે થાય છે ને એ મારી મોજૂદગી એ જાગતો જીવ બહુ છે. એ છે જેના પર અર્ધ ચડાવવાનું એ ત્રિકાલ પ્રતિષ્ઠિત છે. એને અનર્ઘ પદ છે એના પર અર્ધ ચડાવવાનું. આપણે કોના પર ચડીએ છીએ? ઘેયાકાર ધ્યાન પર ચડાવ એટલે તકલીફ. ખ્યાલ આવે કે નહીં? એનાથી નીચે આવીને ભગવાનને અર્ધ ચડાવી દીધું. એનાથી નીચે આવીને ખબર નહીં ક્યાં ક્યાં ચડાવી. ભગવત દશા ખરાબ થઈ જાય છે. આ જો આને સમજાય ને અને આનો બેઝ ના હોય ને તો બાકીનું કોઈ કિંમત નથી. મજાક બની જાય છે પોતાના જીવન. વાસ્તવમાં તો મજાક બની જાય. બહાર ધરાવે કે મોક્ષ છે મોક્ષ. પણ એક પણ મોક્ષની અંદર પણ ક્રિયા ના ચાલતી હોય મોક્ષાર્થી. મોક્ષના પ્રયોજનનું એક પણ સિમ્પટમ્સ ના હોય. આ મૂળ સિમ્પટમ્સ વિજ્ઞાનની ધરાવે એના ઉપર અભેદની દ્રષ્ટિ અને એના ઉપર અભેદનો મહેલ અને એના અંદર સ્વરૂપની લીનતા એ બધા પ્રોગ્રામો ચાલુ થાય. એના પહેલાં કાંઈ નહીં. હું તમને ધરાવતો નથી. તમને બે બધા બધાને હશે જ આ રીતે. પણ એક શેર કરું છું તમારી સાથે કે આ રીતે બરાબર છે. કેમ કે ધર્મની સભામાં કોઈ વાર ટેન્શન લઈને જીવ જવું ના જોઈએ. એ નિયમ છે. નહીં તો એ ધર્મની સભા આપણે ધર્મ સમજવાની સભા છે ને. તો એક દ્રવ્યેન્દ્રની વાત ચાલી હતી બરાબર. દ્રવ્યેન્દ્રિયો શું છે? દ્રવ્યેન્દ્ર ક્યાં છે? શરીર. શરીર ક્યાં મળે? દ્રવ્યેન્દ્રિયમાં મળે બરાબર. માટી ક્યાં હોય? યાદ આવે? મટકા હોય બરાબર. મટકું ક્યાં હોય? માટી. ક્યાં ના હોય? રસોડામાં ના, ઓફિસમાં ના. અચ્છા મટકામાં શું હોય? માટી. મટકું ક્યારે ખાલી હોય? મટકામાં પાણી હોય એમ યાદ આવી ગયું કે મટકામાં પાણી ના માટી હોય. પાણી તો મટકાને અડતું જ નથી. આ જ ગુરુદેવની દેન છે. માટલું બધું જ ખાલી હોય માટીથી ભરેલું છે. એવા અનેક ગુણોથી ભરેલું છે. એ પર્યાયમાં ગુણ પર્યાયમાં દ્રવ્ય વ્યાપે છે. ભગત વ્યાપે વ્યાપકમાં મોકલ્યો હતો ને ક્યાં વ્યાપે છે? દ્રવ્યમાં કોણ વ્યાપે? ગરીડામાં કોણ જાપે? પહેરવા વાળો, ઇન્વેસ્ટ કરવા વાળો કે શું? ખ્યાલ આવે કે નહીં? અને આપણે શું માનીએ છીએ? કોણ વ્યાપે છે ખ્યાલ આવે? છેક સોનીથી લઈને ડિઝાઇન આપવાથી લઈને પહેરવા વાળાથી લઈને પ્રશંસા કરવા વાળાથી લઈને એને સોનું તો ક્યાં છે જ નહીં. યાર સોનું ને સોનાના ઘરેણા તો રહ્યા જ નહીં. આજે મોહની કમાલ પોતાનાથી દૂર રાખે છે. મોહ એને પોતાની સાથે મીટિંગ થવા નથી દેતું. મોહ આ રેન્જમાં સમજજો. મજા આવશે. ક્યાંથી વિચારીએ છીએ? ક્યાંથી જઈએ છીએ? એવી બધી વસ્તુ છે. જેટલી એ બધી ચીજોમાં ખબર ના પડે એટલું સારું. અલગ અને એટલી ખબર પડવી જોઈએ કે ત્યાં આત્મા નથી અને આત્મામાં એ ચીજ નથી. વાત ખતમ. મારે એટલું જ જાણવું છે. મારે બીજાથી શું નથી લાગતું? સમાજથી શું નથી લાગતું? જ્યારે આત્મસિદ્ધાંતમાં આવી જાય તો પછી બીજા દુનિયાની બીજી વસ્તુઓથી કોને શું નથી લાગતું? તમને તમે સમ્યક દર્શનનો જેટલો વિષય છે ને એટલો જ આત્મા. એટલે સમ્યક દર્શનને આત્મા કહી દીધું અલિંગન, એટલા માટે કે એનથી બીજો આત્મો હોય જ ના છે. પછી ત્રીજી ચર્ચા આવે કે જે સિદ્ધ ભગવાન પાસે જેટલું છે અને એટલો જ આત્મા, એનથી વધારે આત્મા એનાથી વધારે વિચારવાનો કોઈ મતલબ નથી. એ અપ્રયજનભૂત તત્વમાં ઉપયોગને બરબાદ કરવા જેવું અને સાધનને ખોટી જગ્યાએ ઉપયોગ કરવા જેવું. આત્માની ચર્ચાથી વિરામ પામવા જેવું છે. અને યોગનું પણ જ્યારે નિવૃત્તિ યોગ યોગ નિરોધ નથી થતો ત્યાં સુધી સિદ્ધ અવસ્થા નથી. બે દિવસ પહેલા યોગ નિરોધ ચાલુ કરી દીધો તો જયારે વચન કઈ ધનતેરસ ધન્ય દિવસ એ દિવસે વાણી કરતી બંધ થઈ ગઈ. લાસ્ટ કર્યો છે યોગ નિરોધ થયો, વચન યોગ ન રહ્યો. બે દિવસમાં યોગ નિરોધ સંપૂર્ણ થઈને સિદ્ધ અવસ્થામાં જતા રહ્યા છે. અર્થાત તો હાનિકારક છે એવી ચર્ચા હે ઉપાધિની વર્તી છે. ખરેખર શું છે અક્ષયભાઈ? હાનિકારક છે ત્યાં પાછું દ્વેષની ચાન્સ છે રાગ્યો ને પ્રક્ષાલ કરવાની પણ જિમ્મેદારી નથી. અભિષેક તો હોતો જ નથી આપણે, ત્યાં નામ આપીએ છીએ પ્રક્ષાલન હોય છે એ બાજુ બીજો વિષય. કેટલા કેટલા લોટા કેટલા કેટલા ઘડા પાણીનો ઉપયોગ કર્યા છે પણ ક્યારે બી શીતલતા કે ઠંડક આવી નહીં, ગોળ ગોળ કર્યા નથી. ક્યાંથી આવે? જ્ઞે માત્ર એ ના જોયું. અને જ્ઞે નથી જોયું તો જ્ઞે એક્શન કરી દોષે ગેરંટી. અગર જો જ્ઞે છે હું જ્ઞાયક છું, અગર એ એના અંતર્ગત આપણી સોચ નથી બની રહી તો ત્યાં જ્ઞે એક્શન કરી દોષ બેઠો હશે. આજે તો બહુ સરસ દિવસ થયું કેમ ધરા કેમ ભગવાનના પ્રક્ષલ કરે ઠીક છે, સરસ કેમ કહ્યું બધા ભગવાનના પ્રક્ષાલ કરવાથી સરસ કેમ કહ્યું બધા સરસ કેમ કહ્યું એની પાછળ ઘણી બધી બાબતો હોય છે અને અહીંયાનો વિષય નથી આપણો. એ રીતે તો એ રીતે જે ત્યાં શંકર દોષનું ગાઢમાં દબાવીને પછી આપણે ગમે એટલી તત્વ ચર્ચા કરીએ તો કહે છે કે આત્માના દર્શન કેવી રીતે સંભવ. એ પહેલા જ એનું પાચક તત્વ સ્થાપના કરી દઈએ છીએ તો કે જીતવી જીતવા માટેના શું એંગલ છે? કેમ કે ભાઈ દ્રવ્યેન્દ્રિયો છે એક તો એ શરીરના પાર્ટ છે, એ શરીરનો અંગ છે, મારું અંગ નથી. બીજું કે ચલો મારા સહયોગમાં રહે છે, પડોશમાં રહે છે અને બહુ જ એક જ પ્રદેશોમાં અમારો વસવાટ છે એની પણ ના નથી. પણ એ મારે કોઈ ઉપયોગી નથી. કેમ ઉપયોગી નથી? કેમ કે એનો વિષય એના માધ્યમથી જે વિષય બને છે એ આત્મા નથી અને મારે તો આત્માને પહોંચવું છે, મારે તો અમારે મને મળવું છે અને એનો વિષય થતો અને એમાં એકત્વ રાખીએ છે એને હું મારો અંગ માની લઉં છું તો કહે છે કે પછી મને હું શરીરને જ મળમળ કરું છું. ક્યારથી? અનાદિથી. અનાદિબંધ પર્યાયના વસ અનાદિથી મળ્યા અનંત શરીર શરીરોને પ્રાપ્ત થતો થતો હું બહુ જ મેં મારું અપમાન કરી નાખું, જળ સાથે મારી કિંમત કરી નાખી, કેવા કેવા નામ થયા, કેવા કેવા બદનામ થઈ ગયું, ક્યારેક કીડી નામ પડ્યું, ક્યારેક મકોડો પડ્યું અને ક્યારેક કૂતરા બિલાડા ગધેડા એવા નામ પડ્યા છે. ઓછા ઓછી કેવા નામ પડ્યા, અત્યારે બી કયા નામ પડ્યા, પહેલા જે બી રમેશ મહેશ જે બી પડ્યા હોય એને જે બી ગુરુ સ્ત્રી નપુસક જે બી પડ્યા આત્માની ચિત નથી. એટલા માટે આ રીતે નિરૂપણ કર્યું છે કે દૂર દૂર સુધી મારે એની સાથે કોઈ મતલબ નથી, ઇન્દ્રિયની સાથે શું લેવાનું વિષય બનતો. ઠીક છે સાહેબ, પણ જે અન્ય શાસ્ત્રનું જાણવું તો થાય ને દર્પિંદ્રિયો, એ તો શબ્દ બને છે ને આ વિષય મારા આત્માનું પૂજન કર્યું છે તો કહે છે કે એ જ્ઞાન છે ને પણ એ ઇન્દ્રિયોમાંથી નથી આવ્યું, એ જ્ઞાન એ જ્ઞાન તારામાંથી અનિવાર્યતા ક્યાં સીધો હિસાબ છે. હમણાં ત્રીજો બોલ આવશે અસંગતા, હે ને, ચૈતન્યની અસંગતા સિદ્ધ અવસ્થા, સિદ્ધ અવસ્થાને પુકારે. કોઈ દ્રવ્યનું સંયુક્ત પણ છે જ નહીં. બહુ સરસ છે આ ત્રણ ટોપિક, એટલા જોરદાર ચર્ચા થશે, હે ને. ચૈતન્ય શક્તિની, ચૈતન્ય સ્વભાવની અતિ સૂક્ષ્મતા અને દ્રવ્ય ગતિ વિધ્યાન કરવા માટે એ વિશેષતા, અને ભાવિદ્યનું વિધ્યાન કરવા માટે ચૈતન્ય શક્તિની અખંડતા અને પદાર્થો સાથે ચૈતન્ય શક્તિની અસંગતા, આ ત્રણ વિશેષતા હોય. ગુરુદેવજીના પ્રવચનમાં હતું કે લાસ્ટ ટાઈમ આપણે સાંભળી લીધું કે ત્રણે ક્રમથી આવે કે એક સાથે, એટલે તું ચૈતન્ય પ્રભુને વિચારે તો બધી બધી વિશેષતાઓ એક સાથે આવે અને એક સાથે આ નિવૃત્તિ થાય, રત્નત્રયની ઉત્પત્તિ થાય, માલામાલ થઈ જાય છે, હે ને. રત્નત્રય એ મુક્તિ માલામાલ હોવું જોઈએ, ચિંતનથી નહીં. એટલે છે કે રત્નત્રય સાહેબ એક એવી વસ્તુ છે ને, નામ આપે રત્ન, હે ને. લોકમાં રત્નનું શું કામ છે? પ્રકાશ આપે, અને બીજું ગરીબી દરિદ્રતા મટાવે. લોક લૌકિક રત્નો બી આ રત્ન બી એ જ કામ કરે, મોર બી અંધકાર મટાડે અને દરિદ્રતા મટાડે છે. કેમ કે પરમાણુ માત્રની અનિવાર્યતા નથી પાસે, કોઈની સામે જોવાનું નથી રહેતું. કેટલું મોટું બાદશાહ છે આપણા મુનિરાજ, કેટલા બધા મહારાજ વિચાર કરવું. તો ઇન્દ્રિયો દ્રવ્યેન્દ્રિયનું થોડી થોડી ચર્ચા થઈ. ભાવેન્દ્રિય, ભાવેન્દ્રિય ગુરુદેવજી બોલે પ્રવચન લખ્યું છે, હું હવે પેજ કાઢીશ નહીં કેમ કે આપણી પાસે એમ સમય લિમિટેડ છે. તો ભાવેન્દ્રિય શું કહે છે કે દ્રવ્યેન્દ્રિય તો શું છે કે એનું ભેદ જ્ઞાન તો સ્થૂળ છે, આ જરીક સૂક્ષ્મ છે. કેમ કે પેલું તો ખ્યાલ આવે છે કે માટીનું છે, ખ્યાલ આવે છે, પણ આ તો કઈ ભાવેન્દ્રિય તો જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય છે, તો જ્ઞાનની પર્યાય. અગર જો બંધારણ દ્રવ્યગુણ પર્યાયની અંદર લઈએ તો જ્ઞાનની પર્યાય છે, પણ ભાવેન્દ્રિય કહેતા શું કે એની સાથે ઇન્દ્રિય જોડીને એનું કલંક છે, એ કલંક છે. ઇન્દ્રિય જ્ઞાન કહે ને ભાવેન્દ્રિય, ઇન્દ્રિય જ્ઞાન કહો, ભાવેન્દ્રિય કહો, જ્ઞાનનું ગાઢ કહો, સક્ષમ જ્ઞાન કહો, બધી કઈ વાત છે. તો કે એ પ્રમાણે કે ભાવેન્દ્રિય અને કેટલી આધીનતા છે ભાવેન્દ્રિયનો પદાર્થ ને પર પદાર્થ ને જાણવાની બી કેટલી આધીનતા, એક તો લિમિટેડ છે અને કેટલી લિમિટેશન છે. એ જ્ઞાન કેવી રીતે સ્વભાવરૂપ હોય? એક તો ઇન્દ્રિયોના આવડંબન લઈને વ્યવસાય કરે એનો વિભાવ છે, હે ને, વિપરીતતા નથી, એ વિભાવ છે, ઔદિક અજ્ઞાન છે. અને જે જાણવું થાય છે અન્યથા જાણે છે, કંઈ પણ જાણે છે, દોરીને સાપ જાણે, સાપને દોરી જાણે, એવી બધી જ્ઞાન ગુણો પર ઔદિક અજ્ઞાન. મિથ્યા જ્ઞાન અલગ છે, હે ને, સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા અને ભેદાભેદ વિપરીત. અને વસ્તુ સંબંધી આ વિપરીતતા હોય તો એ કયું જ્ઞાન થઈ ગયું? મિથ્યા. બાકી કોઈ વસ્તુનું નામ બીજું બોલી ગયા અને નામ સંવરને આશ્રવ કહી દીધું તો કઈ ફરક નથી પડવાનો, એમ કહ્યું. નામમાં ભૂલ પડી જાય તો કઈ ગરબડ નથી થતી, ભાવોમાં ને ભાવવાસનમાં ગરબડ ના થઈ ગયું, હે ને. કારણ કે પ્રાણીઓને ક્યાં નામ આવે, સિરિયલ છો, પૂરેપૂરું ભાવવાસન કરે, પંચમ ગુણસ્થાન સુધી જતા રહે તો ભાવવાસન નહીં કહેતા, એટલે ભાવેન્દ્રિય કહ્યું. તો એ ભાવેન્દ્રિયનું સ્વરૂપ છે. સંતોષ ક્યાં બેઠો છે? ભાવેન્દ્રિય તો છે, એ છદ્મસનું સ્વરૂપ છે, હે ને. એ કોઈ એક પ્રકારથી મૂળ સ્વભાવ છે, એની સામે આ દોષ છે, પરંતુ છદ્મસનું તો આ વિશેષતા, છદ્મસ ભાવેન્દ્રિય રૂપ જ જ્ઞાન હોય એની પાસે. ઇન્દ્રના આવલંબનથી જ વ્યવસાય નથી. શંકર દોષ ક્યાં? ફટાફટ બતાવો, શંકર દોષ ક્યાં? તમને બતાવું થોડું, કે પ્રયોગ કરીને બતાવું. માનો કે મેં તમને કોઈ પ્રશ્ન પૂછ્યો બેન, બરાબર છે, અને તમને તમને જવાબ ના આવડ્યો, એ પક્ષમાં જઈ ના આવડ્યો, તો તમે શું ફીલ કરશો? કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો અને એ વખતે એનો ખોટો જવાબ આવ્યો કે ના આવડ્યો, તો શું ફીલ કરશો? પોતાને હીન અનુભવ કરશે અને પોતાને બહુ વિચાર અનુભવ કરશે. બીજા દિવસે પ્રવચનમાં આગળ નહીં બેસે, હરાવે કે નહીં, તો એ હીન અનુભવ કરશે. એ શું છે? ભાવેન્દ્રિયનું એ શંકર દોષ. આજે આ કોઈને અહીંયા કહું એ પહેલા જવાબ આપી દે, એ વાપરજીવો હોય પ્રવચનો રોજ સાંભળતા હોય એટલે ખ્યાલ આવી આજ પૂછી જાય, તમે ફટાફટ જવાબ આપે, તો એમાં કઈ ગયા શંકર દોષ ક્યાં? એમાં અહંકાર, તમને લાસ્ટ ટાઈમ એક ઉદાહરણ આપ્યું હતું, બનેલું ઉદાહરણ છે. એક અમારા મિત્ર છે, મેં સાથે જતા હતા, કે સાધન વિના મેં લીધા જતા હતા, પાછળ બસમાં પાછળ ગયા હતા બધા, મેં આઠ બસ છે તો ચર્ચા ચાલી હતી. તો મેં એમની મેમરી બહુ સાફ છે એ ભાઈની, એને ભક્તિ બોલાવડાવ્યું ને એટલે તો જો બુકની જરૂર ના પડે, દેવ ભક્તિ છે, ગુરુ ભક્તિ ગુરુ ભક્તિ છે, એટલે મેમરી સાફ છે. તો મેં એટલું કહ્યું કે આપની મેમરી બહુ સાફ છે, ઘણી બધી જોરદાર મેમરી. એટલે પાછળ જે કહે કે ભાઈ એ તો હમણાં તો બહુ ઘટી ગઈ. એટલે મેં કીધું કે તમારી વાત નથી, બેસો સાહેબ, આ મેમરીની વાત બરાબર. એટલે મેં કીધું આ તમારી વાત નથી, પેલા પાપ તો કઈ નથી, આ ભિક્ષાટકનું પાપ બહુ મોટું પાપ છે. એ કોઈને લાગે અંદર આ પાપ છે, બહુ મોટું પાપ છે, પેલા પાપ તો નાના પડે એ પાપ આપ મિથ્યાત્વને લઈને થાય, એ બધી કેવી રીતે થાય એ બધી ગરબડ તો છે એ રીતે આખું એ રીતે સમજવું જોઈએ. તો એ રીતે ભાવેન્દ્ર એનું એ થાય છે. અચ્છા એનું જીતું કેવી રીતે થાય વિષય છે આગળ, પણ એનું જીતું કેવી રીતે થાય? તો કે એ ભલે ભાવેન્દ્રિય છે, ભલે અલ્પ થાય છે, કોઈ વખતે હિન અધિક થાય છે, પણ એમાં જે જાણવું થાય છે ને, જે જાણવું થાય છે ને એમાં હિન અધિકતા નથી હોતી. સાહેબ છું હું તમને ઉદાહરણ આપી દઉં, એટલે જીતવાનો મહિમા આવી જાય. કે માનો કે એક વાટકીમાં એક કોઈ નમક મીઠું મૂક્યું બરાબર, તો એમાં એ કેટલું ખારું હોઈ શકે, કેટલું ઓછું ખારું, કેટલું વધારે ખારું હોય છે. તો કોઈ મીઠું અને ઓછું ખારું વધારે ખારું હોઈ શકે, કોઈ પણ મીઠું. અચ્છા સાતમાં નાખેલું મીઠું કોઈના અનુપાતમાં ઓછું વધારે કહેવાય છે, બાકી મીઠું તો મીઠું જ છે. મારે મીઠું નથી સમજાવું, મારે જ્ઞાન સમજાવું. એટલે જ્ઞાન જ્ઞાન વધારે ઓછું હોય, એ તો ઘેઉના અનુપાતમાં વધારે ઓછું છે. જ્ઞાન તો જ્ઞાન જ છે હે ને, પછી કહે છે જ્ઞાન તો જ્ઞાન જ છે. બે વસ્તુ, જ્ઞાન તો જ્ઞાન જ છે, પર્યાય અંદર સામાન્ય વિશેષાત્મક જ્ઞાન છે ને, તો વિશેષથી હોતી મતિ શું કરતી મને પર્યાય કેવળ જ્ઞાન ભેદ કર્યા કરે. પણ હર હર વેદોમાં જ્ઞાન 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 સામાન્ય છે ને, એમાં ઓછું વધારે ભેદ કરી ના શકે. અને એ જ્ઞાન એ રીતનું એ ભાવેન્દ્રિયમાં પણ આ વસેલું છે કે નહીં, આ જ્ઞાન સામાન્યનો વસવાટ છે કે નહીં, તો ત્યાંથી એક જ એ જ્ઞાનને જોઈ લે છે. જ્ઞાનને જોઈ લે છે કે જ્ઞાનને, અચ્છા જ્ઞાનને જોઈ લે છે કે જ્ઞાનાદ્રષ્ટાની ટ્રેનિંગ લે છે. આવો ખ્યાલ આવે તમને, જ્ઞાનને જોવું એટલે જ્ઞાનાદ્રષ્ટાની ટ્રેનિંગ, જ્ઞાનને જોવું એટલે જ્ઞાતાદ્રષ્ટા ટ્રેનિંગ. કેમ કે જીવ જ્ઞાતાદ્રષ્ટા જ છે અને જ્ઞાતાદ્રષ્ટા જ રહે છે, એને એને ખબર ન હોવાથી જાણવામાં આવા વાળા પદાર્થોનું લક્ષ્ય કરીને રાગ દ્વેષ કરે. અને જ્યારે આ જ્ઞાન સામાન્યમાં આવિર્ભાવ થઈ અને જ્ઞાયક તરફનો એક અનુભવ થાય છે, તો કોઈ પણ જ્ઞાન જાણવામાં આવે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા રહે છે, અર્થાત જાણવા છતાં કશાય કરતો નથી. એનું નામ શું છે? એનું નામ વાસ્તવમાં ધન છે, એનું નામ સ્તુતિ છે, એનું નામ આરાધના. અહીંયા અહીંયા આરાધના કમ્પ્લીટ થાય છે. દેખે તો આ ઠંડી નથી થતી, તો માનો કે જ્ઞાન દેખે તો થાય છે. તો એ અસંગતા એની ચર્ચા આગળ જઈને કરીશું વિશેષ, પણ છતાં આ જે સંકટ દોષ કે ઈષ્ટ નિષ્ફળ કરે સંકટ દોષ. અચ્છા ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવા કોઈ ઈષ્ટ અનિષ્ટ થતું જ નથી, જો એને એની પ્રૂવ કરી લે કોઈ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. કયો પદાર્થ ઈષ્ટ ને કયો પદાર્થ અનિષ્ટ બતાવો? કારેલાનું શાક અનિષ્ટ બરાબર છે, અને પેરુનું શાક ઈષ્ટ. મેં પાણી અપેક્ષા કરી પ્રયોગ લાસ્ટ ટાઈમ બી કર્યો હતો, આજે આ વખતે વિશેષ રીતે કરીશું તો આપણી પાસે પૂરતો સમય પણ છે. હવે આજે ત્રણે પ્રકારની ઇન્દ્રિયો જે કહી ઇન્દ્રિયો ગર્ભેન્દ્રિય ભાવ ઇન્દ્રિય અને વિષય અને ચોથું કોણ જેને અધિક જાણવાનું હોય ભિન્ન જાણવાનું એ કોણ પોતે જ્ઞાત. બરાબર, તે ચાર જે છે ચાર વસ્તુ છે ને એ જ્ઞાત પોતે અને બાકીની ત્રણ વસ્તુ તે થઈને મિલાવીને આખું જીવન પ્રવૃત્તિ ચાલતી હોય, આખું જીવન પ્રવૃત્તિ ચાલતી હોય. બરાબર, હવે એ પ્રવૃત્તિ એ રીતે જ ચાલતી હોય છે. તો એની અંદર આપણે હું એક કથન મૂકું છું કે મેં કાન દ્વારા જીનવાણીનો કોઈ ગાથા જાણી અથવા સાંભળી. બરાબર, મેં અથવા હું કાન દ્વારા જીનવાણીની આ નંબરની ગાથા 31 નંબરની ગાથાને આજે જાણી. બરાબર, આમાં શું શું આવ્યું? જો આમ એક નિમિત્ત આવી ગઈ, એક અશુદ્ધ ઉપાદાન આવી ગઈ, આવી કે ના આવ્યું તો જો, અને એક શુદ્ધ ઉપાદાન બી આવ્યું, બધું આવી ગયા. હવે એની અંદર ક્યાં ઉપયોગ માંડવાનો છે એની પૂરી કલા આપણે કાલે જોશું. બરાબર, એની ચર્ચા પૂરી કાલે કરશું. એમાં જો જે કાન દ્વારા, કાન શું થઈ ગઈ? ઇન્દ્રિય. બરાબર છે, જીનવાણીનો શબ્દ, ઇન્દ્રિયનો વિષય અને જાણ્યું ભાવેન્દ્રિય, અને એ બધું જે થયું એમાં હાજરી કાયમ રહી એ કોણ? હું કેપિટલ આઈ હું, એ શું છે? ક્યાંક એને દ્રવ્યગુણ પર્યાયની અંતર્ગત જોઈએ તો પરિણામી, અને પરિણામીની અંતર્ગત અગર ભેદ કરીને શૂન્યથી જોઈએ તો દ્રવ્ય સ્વભાવ અપરિણામી. આ બી એક બહુ મહત્વપૂર્ણ કથન છે, કાલે જ ખોલી જવા. એક તે પરિણામી, દ્રવ્ય પરિણામી જ હોય, અપરિણામી તો એની એક વિશેષતા છે. વસ્તુ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ થઈને મળી ગઈ વસ્તુ છે, દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ છે, સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે, અને એમાં જે સામાન્યનું પડખું છે ને એને આપણે દ્રવ્ય સ્વભાવ કહે છે, એને અપરિણામી કહીએ. આપણે ભાવ પક્ષથી લઈએ તો કુણ લઈએ. આ બધી ચર્ચાઓ બહુ છે, અને આનો બહુ એની જે થાય તથા જગ્યાએ અને બહુ ઉપયોગીતા છે. એ ખ્યાલ ના આવે તો લોકો દ્રવ્ય દ્રષ્ટિના વિષયને લઈને બહુ માનો ચડાવતા, પણ સરવાળે કંઈ આપવું નથી આવતું ક્લેશ. એટલે કાલે આ કથનનું પોસ્ટમોર્ટમ કરીશું, અને પછી મૂળમાં જે દ્રવ્યને ભાવેન્દ્રિય અને એના વિષય જે પરિભાષા આપી છે, અને એમાં જે પરિભાષા આપીને જે જીતવાની વિધિ બતાવી છે અને જીતવાની પ્રેરણા આપી છે, એ ત્રણ સ્ટેપમાં આ વસ્તુ આપણે સમજીને આ ગાથાનું સમાપન કરવું છે આ સ્ટેપ. બરાબર છે, એની ચર્ચા આપણે કરીએ.
સમય સાર નિયમ સાર પ્રવૃત્તિ સાર સમસ્ત જીવાણી માત્ર જય. પ્રમત્ત પ્રમત્ત દશામાં જોનારા કલ્યાણ સર્વગ્રંથિ કુંકુના સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ
लगा दूँ।
हाँ, जय श्री
ऊपर लगा दे।